ओम शांति। गुड मॉर्निंग। 24 अप्रैल 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, हवे पाछू घरे जवानू छे एटले देहभानने भूली पोताने अशरीरी आत्मा समझो। बधाथी મમત્વ છોડી દો। મીઠા બાળકો, હવે પાછું ઘરે જવાનું છે એટલે દેહભાનને ભૂલી પોતાને અશરીરી આત્મા સમજો। બધાથી મમત્વ છોડી દો। પ્રશ્ન છે, સંગમ યુગ પર આપ બાળકો બાપથી કઈ અક્કલ શીખો છો? ઉત્તર છે, તમો પ્રધાનથી સત્તો પ્રધાન કેવી રીતે બનીએ, પોતાની તકદીર ઊંચી કેવી રીતે બનાવીએ, આ અક્કલ હમણાં તમે શીખો છો। જે જેટલા યોગયુક્ત અને જ્ઞાનયુક્ત બને છે એટલી એમની ઉન્નતિ થતી રહે છે। ઉન્નતિ કરવાવાળા બાળકો ક્યારેય પણ છુપાઈ નથી શકતા। બાપ દરેક બાળકની એક્ટ અર્થાર્થ કર્મથી સમજે છે કે કોણ બાળક પોતાની ઊંચી તકદીર બનાવી રહ્યા છે। ગીત છે, મરના તેરી ગલી મેં। ઓમ શાંતિ। બધા બાળકોએ આ ગીત સાંભળ્યું। બાળકો કહેવાથી બધા સેવા કેન્દ્રોના બાળકો જાણી જાય છે કે બાબા આપણને બ્રાહ્મણોને માટે કહે છે કે બાળકો આ ગીત સાંભળ્યું, જીવતે જીવ ગળાનો હાર બનવા માટે અર્થાત મૂળ વતનમાં જઈ બાબાના ઘરમાં રહેવા માટે, તો તે શિવ બાબાનું ઘર છે ને જેમાં બધા શાલિગ્રામ રહે છે। બાળકો બ્રાહ્મણ કુળભૂષણ સ્વદર્શન ચક્રધારી જાણે છે કે બરાબર એ જ બાબા આવેલા છે। કહે છે, હમણાં જ તમારે અશરીરી બનવાનું છે અર્થાત દેહના ભાનને ભૂલવાનું છે। આ જૂની દુનિયા તો ખલાસ થઈ જશે, આ શરીરને તો છોડવાનું છે અર્થાત બધા એ છોડવાનું છે, કારણ કે દુનિયા જ ખતમ થવાની છે। તો હવે જવાનું છે પાછા ઘરે। બધા બાળકોને હવે ખુશી થાય છે, કારણ કે અડધો કલ્પ ઘરે જવા માટે ખૂબ ધક્કા ખાધા છે, પરંતુ રસ્તો મળ્યો નહીં। ખૂબ જ ભક્તિ માર્ગનો દેખાડો જોઈ મનુષ્ય ફસાઈ જાય છે। આ છે ભક્તિ માર્ગનો દલદલ, જેમાં મનુષ્ય માત્ર ગળા સુધી ફસાઈ ગયા છે। હવે બાળકો કહે છે, બાબા અમે જૂની દુનિયા જૂના શરીરને ભૂલીએ છીએ, હવે તમારી સાથે અશરીરી બની ઘરે જઈશું। બધાની બુદ્ધિમાં છે પરમપિતા પરમાત્મા પરમધામથી આવ્યા છે અમને લઈ જવા માટે। ફક્ત કહે છે, તમે પવિત્ર બની મને યાદ કરો, જીવતે જીવ મરવાનું છે। તમે જાણો છો ત્યાં ઘરમાં આત્માઓ રહે છે, તે પણ આત્મા તો બિંદી છે, નિરાકારી દુનિયામાં બધા આત્માઓ ચાલ્યા જશે, જેટલા મનુષ્ય છે એટલી આત્માઓ ત્યાં હશે। આત્માઓ એ મહત્તત્વની કેટલી જગ્યા લે છે, શરીર તો આટલું મોટું છે કેટલી જગ્યા લે છે, બાકી આત્માને કેટલી જગ્યા જોઈએ, આપણે આત્માઓ કેટલી નાની જગ્યા લઈશું, બહુ જ થોડી। બાળકોને આ બધી વાતો બાપ દ્વારા સાંભળવાનું સૌભાગ્ય હમણાં મળે છે। બાપ જ બતાવે છે કે તમે નગ્ન અર્થાત અશરીરી આવ્યા હતા, પછી શરીર ધારણ કરી પાઠ ભજવ્યો, હવે ફરી જીવતે જીવ મરવાનું છે, બધાને ભૂલવાના છે। બાપ આવીને મરવાનું શીખવાડે છે, કહે છે પોતાના બાપને પોતાના ઘરને યાદ કરો, ખૂબ પુરુષાર્થ કરો, યોગમાં રહેવાથી પાપ નાશ થશે, પછી આત્મા તમો પ્રધાનથી સત્તો પ્રધાન બની જશે। એટલે બાપ સલાહ આપે છે, કલ્પ પહેલાં પણ કહ્યું હતું કે દેહના સર્વ સંબંધ છોડી મામેકમ યાદ કરો, સર્વના એક બાપ તો એ છે ને તમે પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવલી બાળકો છો, જે જ્ઞાન મેળવતા રહો છો. શિવના બાળકો તો છો જ, આ તો બધાને નિશ્ચય છે. અમે ભગવાનના બાળકો છીએ, પરંતુ એમનું નામ રૂપ દેશ કાળને ભૂલવાના કારણે ભગવાનથી કોઈનો પણ આટલો પ્રેમ નથી રહેતો. કોઈને દોષ આપતા નથી, આ પણ ડ્રામામાં નોંધ છે. બાપ સમજાવે છે કે આપ આત્મા કેટલું નાનું બિંદુ છો. તેમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. કેટલું વન્ડરફુલ, કેટલું વન્ડર છે, અર્થાત કેટલું અદ્ભુત છે. આત્મા કેવી રીતે શરીર લઈને પાઠ ભજવે છે. હમણાં તમને બેહદના પાઠની ખબર પડી છે. આ જ્ઞાન બીજા કોઈને નથી. તમે પણ દેહ અભિમાની હતા, હમણાં કેટલો પલટો ખાધો છે, અર્થાત પરિવર્તન થયું છે. તે પણ દરેકની તકદીર પર છે. કલ્પ પહેલાવાળી તકદીરનો હવે સાક્ષાત્કાર થઈ રહ્યો છે. દુનિયામાં કેટલા અસંખ્ય મનુષ્ય છે, દરેકની પોતાની તકદીર છે. જેવા જેવા જેમણે કર્મ કર્યા છે એ અનુસાર દુઃખી સુખી સાહુકાર ગરીબ બને છે. બને આત્મા છે. આત્મા કેવી રીતે સુખમાં આવે છે, પછી દુઃખમાં આવે છે, આ બાપ બેસી સમજાવે છે. તમો પ્રધાનથી સત્વ પ્રધાન બનવાની અક્કલ બાપ જ શીખવાડે છે. કલ્પ પહેલાની જેમ જેટલી જેમણે અક્કલ મેળવી છે એટલી જ હવે મેળવી રહ્યા છે. અંત સુધી દરેકની તકદીરને સમજી જશે. પછી કહેશે કલ્પ કલ્પ, એવી જ દરેકની તકદીર રહેશે. જે સારા યોગયુક્ત જ્ઞાનયુક્ત હશે તે સર્વિસ પણ કરતા રહેશે. ભણતરમાં સદૈવ ઉન્નતિ થતી રહે. કોઈ બાળકો જલ્દી ઉન્નતિને પામી લે છે, કોઈ ખૂબ માથું ખપાવે છે. અહીંયા પણ એવું છે. કલ્પ પહેલાની જેમ જે ઉન્નતિ કરે છે તે છુપા નથી રહી શકતા. બાપ તો જાણે છે ને, બધાનું કનેક્શન શિવભાવાથી છે. આ પણ બાળકોની એક્ટ અર્થાત કર્મ જોતા સમજી જાય છે. તો તે પણ જુએ છે. આમનાથી ભલે કોઈ છુપાવે, પરંતુ શિવ બાબાથી તો છુપાવી શકશે નહીં. ભક્તિ માર્ગમાં જ પરમાત્માથી નથી છુપાવી શકતા, તો જ્ઞાન માર્ગમાં કેવી રીતે છુપાવી શકે? બાપ સમજાવતા રહે છે, ભણતર તો ખૂબ સહજ છે, કર્મ પણ કરવાના છે, રહેવાનું પણ મિત્ર સંબંધીઓની પાસે જૂની દુનિયામાં છે. ત્યાં રહીને મહેનત કરવાની છે. અહીંયા રહીને પુરુષાર્થ કરવાવાળાથી ત્યાં ઘરમાં રહી પુરુષાર્થ કરવાવાળા આગળ થઈ જાય છે. જો એવી લગન છે તો શાસ્ત્રોમાં અર્જુન અને ભીલનું દ્રષ્ટાંત છે ને. ભલે ભીલ બહારનો હતો, બહારનો રહેવાવાળો હતો, પરંતુ અભ્યાસથી તે અર્જુનથી પણ તીર ચલાવવામાં હોશિયાર થઈ ગયો. તો ગૃહસ્થ વ્યવહારમાં રહી કમળ ફૂલ સમાન રહેવાનું છે. આ પણ તમે દ્રષ્ટાંત જોશો. ગૃહસ્થ વ્યવહારમાં રહી ખૂબ સારી સર્વિસ કરી શકે છે, તે વધારે વૃદ્ધિને પામતા રહેશે. અહીં રહેવાવાળાને પણ માયા છોડતી નથી. એવું નથી કે બાબાની પાસે આવવાથી છૂટી જાય છે. ના, દરેકનો પોતપોતાનો પુરુષાર્થ છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાવાળા અહીં રહેવાથી સારો પુરુષાર્થ કરી શકે છે, ખૂબ સારી બહાદુરી દેખાડી શકે છે. એમને જ મહાવીર કહેવાય છે. જે ગૃહસ્થ વ્યવહારમાં રહી કમળફૂલ સમાન બનીને દેખાડે, કહેશે કે બાબા તમે તો છોડ્યો છે. બાબા કહે મેં ક્યાં છોડ્યો છે, મને જ છોડીને ગયા છે. બાબા તો કોઈને પણ છોડીને આવ્યા નથી. ઘરમાં બહુ જ બાળકો આવી ગયા, બાકી કન્યાઓના માટે તો બાબા કહે છે કે તમે આ ઈશ્વરીય સર્વિસ કરો. આ પણ બાબા છે, એ પણ બાબા છે. કુમાર પણ ખૂબ આવ્યા, પરંતુ ચાલી ન શક્યા. કન્યાઓ તો પણ સારી છે, કન્યા સૌ બ્રાહ્મણોથી ઉત્તમ ગણાય છે, તો કન્યા તે જે 21 કુળનો ઉદ્ધાર કરે, જ્ઞાનના બાણ મારે. બાકી જે ગ્રહસ્થમાં રહે તે પણ બીકે થયા, આગળ જતા એમના પણ બંધન ખલાસ થઈ જશે. સર્વિસ તો કરવાની છે ને. ઘણા સર્વિસ કરવાવાળા બાળકો બાપ દાદાના દિલ પર ચડેલા છે, જે હજારોનું કલ્યાણ કરી રહ્યા છે. તો એવા સર્વિસેબલ બાળકો પર આશીર્વાદ પણ થતા રહેશે. જે દિલ પર ચડેલા હશે, જે દિલ પર છે તે જ તખ્ત પર બેસશે. બાબા કહે આપસમાં મળીને યુક્તિ રચતા રહો, બધાને માર્ગ દેખાડવાની ચિત્ર પણ બનતા રહે છે. આ બધી પ્રેક્ટિકલ વાતો છે. હમણાં તમે સમજાવો છો કે પરમપિતા પરમાત્મા નિરાકાર છે, એ પણ બિંદી છે, પરંતુ તે નોલેજફુલ પતિત પાવન છે. આત્મા પણ બિંદી છે. બાળક છતાં પણ નાના હોય છે. બાપ અને બાળકોમાં ફરક તો હોય છે ને. આજકાલ તો 15-16 વર્ષવાળા પણ બાપ બની જાય છે, તો પણ બાળકો એમનાથી નાના જ થયા ને. અહીં વંદર જુઓ, બાપ પણ આત્મા, બાળકો પણ આત્મા, એ છે સુપ્રીમ આત્મા, નોલેજફુલ. બાકી બધા પોતાના ભણતર અનુસાર નીચ કે ઊંચ પદ પામે છે. બધો આધાર છે ભણતર પર. સારા કર્મ કરવાથી ઊંચ પદ પામી લે છે. હમણાં આપ બાળકોને સૃષ્ટિના આદિમધ્ય અંતનું જ્ઞાન છે. સ્વર્ગમાં ફક્ત ભારત જ હતો, બીજો કોઈ ખંડ નહોતો. તો નાના નાના તો નાના નવા ભારતમાં પોતાનું સ્વર્ગ દેખાડો. જેમ દ્વારિકા નામ નહીં, લક્ષ્મી નારાયણના કુળનું રાજ્ય લખવું જોઈએ. બુદ્ધિ પણ કહે છે સતયુગમાં પહેલા દૈવી કુળનું રાજ્ય હશે, એમના ગામ હશે, નાના નાના વિસ્તાર હશે. આ પણ વિચારસાગર મંથન કરવાનું છે. સાથે સાથે શિવ બાબાથી બુદ્ધિનો યોગ પણ લગાવવાનો છે. આપણે યાદથી જ બાદશાહી લઈએ છીએ, યાદથી જ કટ ઉતરવાની છે. આમાં જ બધી મહેનત છે. ઘણાની બુદ્ધિ બહાર ધક્કા ખાતી રહે છે, અહીં બેઠા પણ પૂરો સમય યાદમાં નથી રહી શકતા, બુદ્ધિ બીજી તરફ ચાલી જશે. ભક્તિ માર્ગમાં પણ એવું હોય છે, શ્રી કૃષ્ણની ભક્તિ કરતા કરતા બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે. નોદા ભક્તિ વાળા દીદાર માટે ખૂબ મહેનત કરે છે. કેટલાક કલાક બેસી જાય છે. કે કૃષ્ણના સિવાય બીજો કોઈ યાદ ના આવે, ખૂબ મહેનત છે. આમાં 8ની અને પછી 16108ની માળા થાય છે. તે તો લાખોની માળા પણ દેખાડે છે, પરંતુ જ્ઞાન માર્ગની માળા ખૂબ કિંમતી છે, ભક્તિ માર્ગની સસ્તી છે. કારણ કે એમાં રૂહાની મહેનત રૂહાની મહેનત છે. કૃષ્ણને જોઈ ખુશ થઈ ડાન્સ કરે છે. ભક્તિ અને જ્ઞાનમાં રાત દિવસનો ફર્ક છે. તમને આ સમજાવાતું નથી કે શ્રી કૃષ્ણને યાદ કરવાથી કટ નીકળશે. અહીં તો સમજાવાય છે કે જેટલા બાપને યાદ કરશો એટલા પાપ નષ્ટ થશે. આપ બાળકો હમણાં યોગ બળથી વિશ્વના માલિક બનો છો. આ કોઈને સ્વપ્નમાં પણ વિચાર નહીં હોય. લક્ષ્મી નારાયણે કોઈ લડાઈ વગેરે નથી કરી. વિશ્વના માલિક પછી કેવી રીતે બન્યા, આ તો આપ બાળકો જ જાણો છો. બાપ કહે છે યોગ બળથી તમને રાજાઈ મળશે, પરંતુ તકદીરમાં નથી તો તદબીર પણ કરતા નથી, સેવાધારી બનતા નથી. બાબા તો ડાયરેક્શન આપતા રહે છે કે આવા આવા પ્રદર્શન કરો, ઓછામાં ઓછા 150-200 પ્રદર્શન એક દિવસમાં થઈ જાય, ગામ ગામમાં ચક્ર લગાવો, જેટલા સેવા કેન્દ્રો એટલા પ્રદર્શનો, એક એક સેવા કેન્દ્ર પર પ્રદર્શન થવાથી સમજાવવામાં સહજ થઈ જશે, સેવા કેન્દ્રો પણ દિવસ પ્રતિ દિવસ મોટા થતા જશે, જે ચિત્ર વગેરે પણ રાખી શકે, ચિત્રોની પણ ઇન્વેન્શન અર્થાત શોધ નીકળતી રહે છે, વૈકુંઠના ચિત્રો, સુંદર મહેલો વગેરે ભારતના બનાવવા જોઈએ, આગળ ચાલી સમજાવવા માટે સારા સારા ચિત્ર નીકળતા જશે, વાનપ્રસ્થ અવસ્થાવાળા હરતા ફરતા પણ સર્વિસ કરતા રહે, જેમનો ભાગ્ય ઉદય થશે તે નીકળશે. ઘણા બાળકો કુકર્મ કરી પોતાની આબરૂ ગુમાવે છે, તો યજ્ઞની આબરૂ અર્થાત ઇજ્જત ગુમાવે છે. જેવી ચલન તેવું પદ, જે અનેકોને સુખ આપે છે એમનું તો નામ ગવાય છે ને, હમણાં સર્વગુણોમાં સંપન્ન તો બન્યા નથી ને, કોઈ કોઈ સારી સર્વિસ કરી રહ્યા છે તો એવા એવાના નામ સાંભળી બાબા ખુશ થાય છે. સેવાધારી બાળકોને જોઈ બાબા ખુશ થશે ને, સારી સર્વિસમાં મહેનત કરતા રહે છે ને, સેવા કેન્દ્રો પણ ખુલતા રહે છે, જેનાથી હજારોનું કલ્યાણ થવાનું છે, એમના દ્વારા પછી ખૂબ નીકળતા જશે. સંપૂર્ણ તો કોઈ બન્યું નથી, ભૂલો પણ કાંઈ ને કાંઈ થઈ જાય છે, માયા છોડતી નથી. જેટલી સર્વિસ કરી પોતાની ઉન્નતિ કરશે એટલા જ દિલ પર ચડશે, એટલું જ ઊંચ પદ પામશે, પછી કલ્પકલ્પ એવું જ પદ હશે. શિવ બાબાથી તો કાંઈ છુપાવી નથી શકતું, શિવ બાબાથી તો કોઈ છુપાવી નથી શકતું. અંતમાં દરેકને પોતાના કર્મોનો સાક્ષાત્કાર તો થાય છે, પછી શું કરી શકશે, જાર જાર રડવું પડશે. એટલે બાબા સમજાવતા રહે છે કે એવા કોઈ કર્મ નહીં કરો જે અંતમાં સજાના ભાગી બનો, પશ્ચાતાપ કરવો પડે, પરંતુ કેટલું પણ સમજાવો તકદીરમાં નથી તો તદબીર કરતા જ નથી. આજકાલના મનુષ્ય તો બાપને જાણતા નથી, ભગવાનને યાદ કરે છે પરંતુ જાણતા નથી, તેમનું કહેવું માનતા નથી. હમણાં એ બેહદના બાપ પાસેથી તમને સતયુગી સ્વરાજ્યનો વારસો મળે છે સેકન્ડમાં. તો શિવ બાબાનું નામ તો બધા પસંદ કરે છે ને, બાળકો જાણે છે કે એ બેહદના બાપ પાસેથી સ્વર્ગનો વારસો મળી રહ્યો છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, પોતાની ચલનથી બાપનું કે યજ્ઞનું નામ પ્રસિદ્ધ કરવાનું છે. એવું કોઈ કર્મ ન થાય જે બાપની ઇજ્જત જાય, સર્વિસથી પોતાનું ભાગ્ય જાતે જ બનાવવાનું છે. બીજી પોઈન્ટ છે, બાપ સમાન કલ્યાણકારી બની સર્વના આશીર્વાદ લઈ આગળ નંબર લેવાનો છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહી કમળફૂલ સમાન રહેવાની, સારી બહાદુરી દેખાડવાની છે. વરદાન છે, સત્તો પ્રધાન સ્થિતિમાં સ્થિત રહી સદા સુખ શાંતિને અનુભૂતિ કરવાવાળા ડબલ અહિંસક ભવ. સત્તો પ્રધાન સ્થિતિમાં સ્થિત રહી સદા સુખ શાંતિની અનુભૂતિ કરવાવાળા ડબલ અહિંસક ભવ. સદા પોતાના સત્તો પ્રધાન સંસ્કારોમાં સ્થિત રહી સુખ શાંતિની અનુભૂતિ કરવી આ સાચી અહિંસા છે. હિંસા અર્થાત જેનાથી દુઃખ અશાંતિની પ્રાપ્તિ થાય, તો ચેક કરો કે આખા દિવસમાં કોઈ પણ પ્રકારની હિંસા તો નથી કરતા. જો કોઈ શબ્દ દ્વારા કોઈની સ્થિતિને ડગમગ કરી દો છો તો પણ હિંસા છે. બીજું, પોતાના સત્વપ્રભાન પોતાના સત્વપ્રધાન સંસ્કારોને દબાવીને બીજા સંસ્કારોને પ્રેક્ટિકલમાં લાવો છો તો આ પણ હિંસા છે. એટલે મહિનતામાં જઈને મહાન આત્માની સ્મૃતિથી ડબલ અહિંસક બનો. સ્લોગન છે, સત્યના સાથે અસત્ય મિક્સ થતા જ ખુશી ગાયબ થઈ જાય છે. સત્યના સાથે અસત્ય મિક્સ થતા જ ખુશી ગાયબ થઈ જાય છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. તો તમારા એક એક બોલ અલૌકિક હોય, ફરિશ્તા સમાન હોય, દરેક બોલ મધુર હોય. આ વાત પર હમણાં અંડરલાઇન કરો, ત્યારે પ્રત્યક્ષતા થશે. કારણ કે હમણાં સુધી વાણીની શક્તિ વ્યર્થ થઈ જાય છે, થઈ રહી છે. એટલે વાણીમાં જો બાપને પ્રત્યક્ષ કરવાનું જોહર અર્થાત તાકાત અથવા શક્તિ હોવી જોઈએ તે ઓછી છે. વાચાને વ્યર્થથી બચાવો તો બાપને પ્રત્યક્ષ કરવાનો અવાજ બુલંદ થશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.